શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 66.
શ્રી મદ્રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913. વનમાળી દાસભાઈ કરીને કોઈ મહાભાગ્ય મુમુક્ષુને લખેલો આ પત્ર છે. પુરાવચનામૃત ગ્રંથમાં આ પત્રની કોઈ વિશિષ્ટતા છે? આત્મ સ્વરૂપ પ્રાપ્તિની વિધિ, કાર્ય પદ્ધતિ અતિ સૂક્ષ્મ છે અને એવા અતિ સૂક્ષ્મ વિષયનું આ પત્રને વિશે નિરૂપણ થયેલું છે. સ્વરૂપ પ્રાપ્તિની વિધિ વિષયક નિરૂપણ આવું અન્યત્ર ક્યાંય નથી આવ્યું એવું નિરૂપણ આ પત્રની અંદર આવ્યું છે. તેથી જેના ઉપર આ પત્ર લખાયો છે એ ખરેખર કોઈ અત્યંત સુપાત્ર મુમુક્ષુ જીવ હોવા જોઈએ કે જેના લક્ષ્ય કૃપાળુ દેવે પોતાનું હૃદય ખોલ્યું છે. પત્રનો વિષય તો કોઈ અશાતાના ઉદય પ્રસંગથી શરૂ થાય છે. પત્ર સંપ્રાપ્ત થયું અત્રે સમાધિ છે. મનમાળીદાસભાઈનું પત્ર પ્રાપ્ત થયું છે અને પોતાની દશાનો ઉલ્લેખ કરેલો છે કે અમને અહીંયા સમાધિ દશા વર્તે છે. જ્ઞાની પુરુષ ગમે તેવી ઉદય પ્રવૃત્તિમાં હોય તો પણ નિરંતર આત્મસમાધિમાં વર્તે છે. એવી જે આત્મધારા કહો, એને ચૈતન્ય ધારા કહો, જ્ઞાન ધારા કહો, એમનું મુખ્ય પરિણમન છે. વૃત્તિ અપેક્ષા એ તે મુખ્ય વૃત્તિ છે અને એ જ જ્ઞાની પુરુષનું ખરું જીવન છે. ઉદયમાન પરિણામો એ તો ઉપર છલના, જેની સાથે સંબંધ નથી એવા, જેની સાથેનો સંબંધ કપાઈ ગયો છે એવા ભિન્નપણે અનુભવાતા ભાવો છે, એ જ્ઞાની પુરુષનું જીવન નથી. દેખાય છે તે ખોટું દેખાય છે, વાસ્તવિક જીવન તો એમની આત્મસમાધિરૂપ જ્ઞાન ધારા છે. મારી દાસભાઈને કોઈ અશાતાનો ઉદય થયો છે એનો ઉલ્લેખ કરે છે. અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. શું કહે છે કે તમારા ઉદયના સમાચાર જાણવામાં આવ્યા હતા કોઈની મારફત, કે અકસ્માત તમને શારીરિક અશાતાનો ઉદય થયો છે અને તે ઉદયને તમે શાંત સ્વભાવથી વેદો છો એટલા સુપાત્ર ને સુયોગ્ય મુમુક્ષુ હતા એમ જાણવા માંગતો, અને એ જાણીને અમને સંતોષ પણ થયો હતો કે આ તમારી યોગ્યતા છે, એ અનુસાર તમારું પરિણમન પ્રતિકૂળતાના ઉદયે પણ અશાંત નહીં થતા, આકુલિત નહીં થતા, શાંત સ્વભાવે તમે એને વેદો છો, એ એક બહુ સારું લક્ષણ છે. હવે એ વિષય ઉપર જે તત્વજ્ઞાનનું નિરૂપણ કરવું છે એ હવે પછીના પેરેગ્રાફથી કરે છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. કોઈને ક્વચિત શાતાનો ઉદય છે, બહુ ભાગ તો સંસારી જીવો અશાતાનું જ વેદન કર્યા કરે છે. સમસ્ત સંસારી જીવો પોતપોતાના કર્મવશાત શાતા અને અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. આત્માનો અનુભવ તો સંસારી જીવોને છે નહીં, આત્મસુખ અને આત્મશાંતિનો અનુભવ નથી, એટલે શાતા અશાતાનો બેમાંથી એકનો ઉદય ક્રમે વેદે છે. ક્યારેક શાતા, બહુ ભાગ અશાતા. એ જ કહે છે કે જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે, સમસ્ત સંસારી જીવોને મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. દેહે કરીને કોઈને તંદુરસ્તી સારી હોય એવા કોઈ હોય છે સંસારી જીવ, તો એની ક્વચિત શાતાનો ઉદય અધિક સારો એવો ઉદય હોય, તો પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બયા જ કરતો હોય છે. માનસિક અશાતા, અંતરદાહ, શારીરિક સુખાકારી હોય તો પણ અજ્ઞાન દશામાં અનેક પ્રકારના અસમાધાનથી ઉત્પન્ન થયેલી આકુળતાની અશાતા હોય છે, અને સમસ્ત સંસારી જીવો સાતે ભયથી ગ્રસિત છે. મરણ ભય, અકસ્માત ભય, વેદનાનો ભય, ચોરીનો ભય, લૂંટનો ભય, છેવટે પરલોકની ગતિનો ભય, આલોક ભય, પરલોક ભય, સાત ભયમાં બધા ભય આવી જાય છે, કોઈ બાકી નથી રહેતો. પોતાના અવ્યાબાધ શાશ્વત સ્વરૂપનું અજ્ઞાન હોવાને લીધે કોઈને કોઈ પ્રકારની બાધા આવી પડશે તો આવ્યા પહેલા જ, મૃત્યુ આવ્યું નથી તો પણ ગમે ત્યારે મૃત્યુ થઈ જશે તો, એ ભય સમસ્ત સંસારી પ્રાણીને સતાવ્યા કરે છે, અને એ ભયથી ગ્રસિત એવા પરિણામથી જેની પરિણતિ થઈ ગઈ છે એટલે ખબર પડતી નથી, પરિણતિ થઈ જાય છે ત્યારે ઉપયોગ નથી હોતો, પણ એ ભયથી ગ્રસિત જીવ એ દુઃખથી હંમેશા હંમેશા પીડાતો હોય છે. એને અહીંયા એક શબ્દમાં એમ કહ્યું કે અંતરદાહ, એક અંતરમાં ઉત્પન્ન થયેલો દાહ છે. શારીરિક શાતા હોવા છતાં પણ વસ્તુતાએ તો અંતરદાહથી જીવ બળ્યા જ કરતો હોય છે. આ સમસ્ત સંસારી જીવોનું ચિત્ર છે, અને તે વિશેષ વિચાર કરતા અનુભવ ગોચર થાય તેવું છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે. શું કહે છે? પૂર્ણ જ્ઞાની એટલે સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર દેવ, જેનું વર્ણન કરી શકવા યોગ્ય વચન ધરાવતા નથી એવી અશાતા. કેમ કે એ વેદનાનો વિષય છે, વચનનો વિષય નથી, કથનનો વિષય નથી. એવી અનંત અનંત અશાતા આ જીવે ભૂતકાળમાં અનંતવાર ભોગવી છે. અત્યારે ભૂલી ગયો છે તેથી ભોગવી નહોતી એમ નથી. બાળપણના દુઃખ હોય છે એ બાળકને એના મા બાપ કહે, જો તને આમ થયું તું આમ થયું તું, ત્યારે તો રાડ ગુમને દેકારા કરી મૂક્યા હતા. અત્યારે યાદ ન હોય તો તેથી કઈ દુઃખ નહોતું એવું થોડું છે. એમ ભૂતકાળના અનંત ભાવોમાં નરકાદીની અનંત વેદના, પાંચ પરાવર્તનમાં કોઈ દ્રવ્યક્ષેત્રકાળ ભાવ બાકી નથી કે જ્યાં આ જીવ ઉપજ્યો ન હોય અને દુઃખી થયો ન હોય. એવી અનંત શાતા આ જીવે ભોગવી છે. અને જો હજી તેના કારણોનો નાશ કરવામાં ન આવે, એવી અશાતા ઉત્પન્ન થાય એવા જે કારણો છે, વિભાવ પરિણામો છે, વિકારી પરિણામો છે, તેનો નાશ કરવામાં ન આવે તો તે ભોગવવી જ પડે એ સુનિશ્ચિત છે. સારી રીતે એ નિશ્ચિત છે કે વેદનામાં જવું જ પડશે, ભોગવવી જ પડશે. એમ જાણીને વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યંતર સંક્લેશ અગ્નિરૂપ પ્રજ્વલિત એવી અશાતા નો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા અને તે સન્માર્ગ ગવેષી પ્રતીત કરી તેને યથાયોગ્યપણે આરાધી અવ્યાબાધ સુખ સ્વરૂપેલા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. આટલું વચનામૃત છે. ફરીથી કે જીવે અનંતવાર દુઃખ અનંતો ભોગવ્યું છે એવું જેને જાણવામાં આવે છે અને જાણ્યા પછી એનો ઉપાય શોધવા માટે જેવો તત્પર થાય છે તેને અહીંયા વિચારવાન ઉત્તમ પુરુષો કહેવામાં આવ્યા છે. કેવા કયા? વિચારવાન ઉત્તમ પુરુષો. એટલા માટે કયા કે એ માર્ગને એ ઉપાયને શોધીને એ માર્ગને પામીને એ માર્ગને આરાધીને અનંત અવ્યાબાદ સુખ સ્વરૂપની પ્રાપ્તિ કરી એવા પ્રકારના ઉપાયમાં પ્રવર્ત્યા તેથી તેમને વિચારવાન અને ઉત્તમ પુરુષો કહેવામાં આવ્યા છે. હવે સામાન્ય વિચાર કરવામાં આવે તો દુઃખ કોને જોઈએ છે? કોઈ પણ જીવને પૂછો કે દુઃખ કોને જોઈએ છે, વિશેષ વિચાર કર્યા વિના પણ ઉત્તર એ જ મળવાનો છે કે બિલકુલ દુઃખ એક સેકન્ડ માટે પણ કોઈને જોઈતું નથી. આવો સ્પષ્ટ અભિપ્રાય હોવા છતાં પણ જીવ દુઃખથી મુક્ત થઈ શકતો નથી. અરે, દુઃખથી તો મુક્ત થઈ શકતો નથી પણ દુઃખના કારણોના સેવનથી પણ મુક્ત થઈ શકતો નથી. આ એક સખેદ આશ્ચર્ય થાય એવી ઘટના છે. જગતના જીવોની આ પરિસ્થિતિ અને આ ઘટના એક દુઃખયુક્ત આશ્ચર્ય થાય એવી છે. તેથી તે સંબંધીનો યથાર્થ વિચાર કરી શકે અને તે માર્ગનું આરાધન કરી શકે એને અહીંયા વિચારવાન ઉત્તમ પુરુષ કહેવામાં આવ્યા છે. એમ જાણીને વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતર્દૂર દાનરૂપ શાતા. કેવી શાતા? કહી બહારમાં શાતા છે પણ અંતરમાં આકુલતા છે એવી અંતર્દાનરૂપ શાતા. બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિરૂપ પ્રજ્વલિત એવી અશાતા. એ તો બહાર અને અંદર બંને, બહારમાં પણ ક્લેશ અંદરમાં પણ ક્લેશ, એવી જે અશાતાની જ્વાળા જેમ હોળીની જ્વાળા સળગે ને તાપ લાગે એમ સંસાર તાપથી જે જીવ તપ્તાયમાન થાય છે અને આત્મશાંતિને ખોજે છે શોધે છે એવા જીવને અહીંયા વિચારવાન પુરુષ કહેવામાં આવ્યા છે. એનો આત્યંતિક વિયોગ કરવાનું માર્ગ ગવેષમાં તત્પર થયા. એનો અર્થ એ થાય છે કે જે આત્મશાંતિનો માર્ગ છે એ શોધક જીવનો માર્ગ છે. કેવા જીવનો માર્ગ છે? શોધક જીવનો એ માર્ગ છે. જે માર્ગને શોધે છે તેને તેની પ્રાપ્તિ થાય છે. જે માર્ગને શોધવા માટે તૈયાર નથી અને રૂઢિગત પ્રમાણે રૂઢિધર્મ પ્રમાણે ચાલે છે તેને એ માર્ગની કદી પ્રાપ્તિ થતી નથી. માર્ગ તો માર્ગ છે, માર્ગ એટલે ઉપાય. અહીંયા સુખી થવાનો ઉપાય, એ સુખી થવાનો ઉપાય જીનેશ્વરોએ પોતે રિસર્ચ કરીને પ્રગટ કરેલો છે. ભૌતિક શોધખોળ તો એવી છે કે જે નવી શોધ કરવી પડે છે. અહીંયા તો અનંત તીર્થંકરોએ એ માર્ગને પોતે શોધીને પ્રસિદ્ધ કરેલો છે, તો પણ એ માર્ગ એમને કામમાં આવ્યો છે. એ ઉપાય પોતાને કામમાં આવવા માટે પોતે પોતાને અંદર શોધ કરવી પડે, ત્યારે એ માર્ગનો પત્તો લાગે. જો પોતે શોધ ન કરે તો એ માર્ગનો પત્તો લાગે નહીં. એ માર્ગને ગવેષવા તત્પર થયા અને તે માર્ગને ગવેષો. ગવેષો એટલે શોધો, જાણ્યો, પ્રતીત કરી, જાણીને વિશ્વાસ કર્યો. આ એક મહત્વનો વિષય છે. કોઈ મહત્વપૂર્ણના યુગે આવો વિષય, લોકોત્તર વિષય જાણવા તો મળે છે આપણને. જે મહાત્માઓ માર્ગને પામ્યા એમના વચનામૃતો ગ્રંથારૂઢ થઈને આપણી સામે આવેલા છે. માર્ગ સમજવા મળે છે, જાણવા મળે છે, એની પ્રતીત થવી એ એક બહુ મહત્વનો વિષય છે. પ્રતીત થવું એટલે અંદરથી વિશ્વાસ આવવો, ખાતરી થવી, આ જ માર્ગ છે, આ જ ઉપાય છે અને જીવનમાં આ જ કરી લેવા જેવું છે. જ્યારે પ્રતીત આવે ત્યારે તે પ્રકારની પ્રતીત આવે છે કે આ જ માર્ગ છે અને જીવનમાં આ માર્ગ પ્રાપ્ત કરી લેવા જેવો છે. એટલા માટે એમ આવે છે કે જો આ તકે આ વસ્તુ સામે આવી છે, સમજવા મળી છે અને આ જીવ એનું મૂલ્યાંકન ન કરી શકે તો ફરી ફરીને એવી તક મળતી નથી. કોઈ પણ કામ ફરીથી બુદ્ધિગોચર થવું ક્ષોભસમ હોવાથી સમજણ થવી એ એક વાત છે, અને તેનું મૂલ્યાંકન થઈને પ્રતીત થવી, વિશ્વાસ આવવો, તે બીજી વાત છે. જ્યાં સુધી તેનું મૂલ્યાંકન થઈને વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી તે સમજણ અને અણસમજણ એમાં કોઈ ખાસ ફરક નથી. કે એક મૃત્યુને પ્રાપ્ત કરાવે એવો ભયંકર રોગ હજી હશે કે નહીં હશે, થયો હશે કે નહીં થયો હોય, પણ કઈ ગડબડ છે, તબિયતમાં કઈ ગડબડ છે એવી ખબર પડે ત્યારે આખી જિંદગીનું મૂલ્યાંકન એક જગ્યાએ થઈ જાય છે કે ગમે તે ભોગે આ રોગથી છૂટવું જોઈએ, નહીતર ક્યારે આયુષ પૂરો થશે કહેવાય નહીં, કેટલી ગંભીરતા આવે છે. એક મૃત્યુને દૂર કરવા સર્વથા ઉભા કરવાની તો પરિસ્થિતિ છે નહીં, એમ ખબર છે કે મરવું તો પડશે જ, પણ અત્યારે નહીં. એને દૂર કરવા માટે આકાશ પાતાળ એક કરવા તૈયાર છે જે અભિપ્રાયથી. તો આ વિતરાગી વિજ્ઞાન છે, અને એમાં અનંત કાળ માટે અમર થવાનો ઉપાય છે, અનંત જન્મ મરણમાં મટાડવાનો ઉપાય છે, એની મુખ્યતા ને એની ગંભીરતા એટલે હદે ગણિતની દ્રષ્ટિએ પણ ગુણાકાર કરીને આવી છે ખરી. જો એટલી ગંભીરતા ન આવતી હોય તો સામાન્ય ગણિત પણ આવડતું નથી, અથવા તો કેટલું ઘોર અજ્ઞાન છે. વિચિત્ર વાત તો એ છે કે આ વાતને આ વિષય જેના કાને પડ્યો નથી એને તો એ વિચાર પણ ન આવે કે એક મરણથી શું અનંત મરણથી પણ બચી શકાય એવો જગતમાં ઉપાય છે કરો. વિતરાગના માર્ગમાં એ વાત છે, પણ જેને એ વાત સમજવા મળે છે તેને તેનું મૂલ્યાંકન ન થાય તો એની પ્રાયોરિટી બદલાય નહીં. ઉદયના કાર્યોની મુખ્યતા છૂટે નહીં અને આત્મકલ્યાણની ગૌણતા હંમેશા હંમેશા રહ્યા જ કરે. આ જે પરિસ્થિતિ છે એ જીવને કદી આત્મકલ્યાણ કરવા દે એવી નથી. એટલે અહીંયા કૃપાળુ દેવે વાત સાથે લીધી છે કે તે માર્ગને જેવો ગવેષમાં ઉત્પન્ન થયા તેણે તે માર્ગને ગવેષ્યો તો ખરો, જાણ્યો તો ખર્યો, શોધીને જાણ્યો તો ખરો, પણ સાથે સાથે પ્રતીત કરી વિશ્વાસ આવ્યો, એનું મૂલ્ય આવ્યું, મૂલ્યાંકન થયું, અને ત્યારે જ ખરી મુખ્યતા થાય છે. તેને યથાયોગ્ય પણે આરાધે, અને જ્યાં જાણવું અને વિશ્વાસ આવે ત્યાં તેનું અમલીકરણ થવાનો આપોઆપ ઉત્સાહ આવે છે. સમજણ થવા છતાં એનો અમલ થતો નથી તો સામાન્ય બુદ્ધિવાળા આ વિષયમાં પ્રવેશ નહીં કરનારા માણસોને પણ ખ્યાલ આવે છે કાં તો ખાલી વાતો થાય છે, વાતો કરવાથી કઈ ફાયદો ન થાય, તમે એનું આચરણ કરો છો કે નહીં એમ સીધો પ્રશ્ન કરશે. પણ જેને આ માર્ગ સમજાય છે, જેને વિશ્વાસ આવે છે, એને તેનો અમલ કરવાનો ઇનિશિયેટિવ આવ્યા વિના રહેતો નથી. તત્કાળ એનો અમલ કરવા માટેના એના પરિણામ ચાલુ થઈ જાય છે. તેને યથાયોગ્યપણે આરાધીને, એટલે જે સ્તરમાં જે સ્ટેજમાં જે પ્રકારે એનો અમલ થઈ શકતો હોય તેટલી માત્રામાં, તેટલા અંશમાં, તેટલા હદે તેને અમલ કરે છે તે તેનું યથાયોગ્ય આરાધન છે. આરાધન એટલો શબ્દ નથી લીધો, યથાયોગ્ય આરાધન કરી. અવ્યાબાણ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. શું સરવાળો આવ્યો કે જ્યારે આરાધન થયું ત્યારે પોતાના પરમ પદમાં, નિજ પરમ પદમાં તે લીન થયા, એકાગ્ર થયા, સ્વરૂપમાં સમાઈ ગયા. કેવું છે આત્મ સ્વરૂપ? આત્મ સ્વરૂપ છે તેમાં અનંત અનંત સુખ ભરેલું છે, અને એ સુખ એવું છે કે જેને જગતના કોઈ પદાર્થ દ્વારા બાધા પહોંચે. વિશ્વાસ આવવો એ મોટી વાત છે, સમજવા મળવું એ મોટી વાત નથી, વિશ્વાસ આવવો તે મોટી વાત છે. જેમ ઘરમાં સંપત્તિ હોય તો તેની અર્થ ને આધારથી માણસને કોઈ પ્રત્યે દીનતા કરવાના પરિણામ થતા નથી. જેના ઘરમાં સંપત્તિ છે એ કોઈની પાસે દીનતા કરતો નથી. તો છે એનો વિશ્વાસ છે, પરિણામના નામમાં તો છે એનો વિશ્વાસ છે, એના અસ્તિત્વનો વિશ્વાસ છે. તો પછી જિનેન્દ્રદેવ કહે છે કે તારા પ્રદેશ પ્રદેશમાં અનંત અવ્યાબાદ સુખ ભરેલું છે. આત્માના સર્વ પ્રદેશમાં, એક એક પ્રદેશમાં અનંત અવ્યાબાદ સુખ ભરેલું છે એનો વિશ્વાસ છે. જો એનો વિશ્વાસ હોય તો આત્મા સિવાય અન્યત્ર બીજે ઠેકાણેથી સુખ મેળવવાની દીનતાના પરિણામ છે ચાલ્યા ગયા વિના રહે નહીં, એ દીનતા આવે જ નહીં. જેમ શ્રીમંત માણસને ભીખ માગવાનો વિકલ્પ પણ આવે નહીં, આવે ખરો કે કાલ આપણે ભીખ જાવું પડશે, એ વિકલ્પ પણ એને ન આવે. એટલા પુણ્ય પરિણામને ભોગવવાની યોગ્યતા વર્તે છે, એવો વિકલ્પ પણ એને ન આવે. ચક્રવર્તીઓને ભીખ માગવાનો વિકલ્પ આવે કે આવે નહીં? કેમ કે એની સંપત્તિનું ભાન છે એને. એમ આત્મામાં અનંત સુખ ભરેલું છે એનો વિશ્વાસ આવવો એ બહુ મોટી વાત છે. જાણવો એ તો મળ્યું, જાણવાનું તો સમજવાનું તો મળ્યું, વિશ્વાસ છે. જો વિશ્વાસ હોય તો બીજેથી સુખ લેવાના પરિણામ આવે નહીં. નહીં આવવાનું એ છે કે બીજે પોતાનું સુખ દેખાય એવી કોઈ પરિસ્થિતિ પણ નથી. વાસ્તવિકપણે ત્યાં કાંઈ છે નહીં, સુખની ગંધ નથી, સુખનો પડછાયો પણ નથી. એવા જે પુદ્ગલ પરમાણુઓની અવસ્થા તેને આત્મ સ્વરૂપનો નિશ્ચય કદી થઈ. પત્રાંક 300. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને અનેક પ્રકારના સંયોગો જ્યાં સુધી જીવનમાં, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, ત્યાં સુધી સુખ સ્વરૂપ અનંત સુખધામ એ ભાષીમાન થવું અસંભવિત છે. એ ભ્રાંતિ આડે સમજવા મળે તો પણ ભાસે નહીં. સમજવું એક વાત છે, પોતામાં પોતાનું એવું સ્વરૂપ ભાષ્યમાન થવું તે બીજી વાત છે. જીવને પોતાનું સ્વરૂપ તો ન ભાસે, પરંતુ પોતાનું સ્વરૂપ ભાષે એ સત્સંગનું મહત્વ નહીં આવે, એ સત્સંગનું મહત્વ નહીં ભાષે, એ સત્સંગને ગૌણ કરી નાખશે, મુખ્ય નહીં કરી શકે. તેથી જ્યાં સુધી તે સંસારગત વાહલક અસંસારગત વાહલકને પ્રાપ્ત ન થાય, એટલે કે પરિભ્રમણ કરવાના પરિણામોમાં જેને મીઠાશ આવે છે, તેને મુક્ત થવાના પરિણામોની મીઠાશ ન લાગે ત્યાં સુધી આ જીવે ખચિત કરીને અવશ્ય કરીને અપ્રમતપણે રીતે જાગ્રત રહીને વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે, એને જાગ્રત થવાનો પુરુષાર્થ કરવો. આ વાત અમે ત્રણેયકાળને વિશે અવિસંવાદ જાણીને નિષ્કામપણે લખી છે. સુભાષભાઈ ઉપરનો પત્ર છે. આ વાત નિર્વિવાદ જાણજો, એમાં તર્ક ઉઠાવવાની જગ્યા નથી, શંકા કરવાની જગ્યા નથી. અને અમે જે લખ્યું છે એ તો નિષ્ફળ ભાવે, નિષ્કામ ભાવે લખ્યું છે, કોઈ પ્રકારની ઈચ્છાથી લખેલું નથી. અહીંયા એ પ્રતીત અને આરાધનથી અવ્યાબાદ સુખ સ્વરૂપ એવું આત્માનું જે સહજ સ્વરૂપ છે, અનાદિ અનંત સનાતન સહજ સ્વરૂપ છે, એવા સહજ શુદ્ધ સ્વભાવરૂપ પોતાનું જ પરમપદ છે, તે પરમપદમાં લીનતાની પ્રાપ્તિ થાય છે, સહજ ભાવે લીનતા થાય છે. સહજ સ્વરૂપમાં સહજ ભાવે લીનતા થાય જો તે સ્વરૂપને જાણીને પ્રતીત કરીને આરાધવામાં આવે તો. આટલું કહ્યા પછી એક વિશેષ વાત આ જ વિષયમાં કરે છે. આશ્ચર્યકારી વિષય છે. જરા સાતા અસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવિષ્ઠતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વઆનંદ આશ્ચર્યકારક વૃત્તિ ઉદ્ભવતી જુઓ કે સાતા કરતા અસાતાનો ઉદય પ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય અધિકપણે કલ્યાણકારી સમજાતો. આ એક બહુ આશ્ચર્ય પમાડે એવી વાત છે. જગતના સર્વ પ્રાણીઓ અસાતાના દુઃખના અનુભવથી ગભરાય છે, ગભરાટ છૂટે. ક્યાંક શરીરમાં ગાંઠ નીકળી હોય, ઓચિંતે દેખાય અને ડાક્ટરે એમ કે લેબોરેટરી ટેસ્ટ કરાવીને મેલિગ્નન્સી છે કે નહીં જરાક જાણી લેજો, તરત ને તરત આનો ઉપાય થાય તો સારો, મોડું થાય સારું નહીં. હજી ટેસ્ટ કરવાની વાત આવે ત્યારે ગભરાટ કેટલો છૂટે, તાત્યા ધ્રુજવા માંડે કે આ વળી કેન્સર હોસ્પિટલમાં ટેસ્ટ કરવા શું કરવા લઈ જાય છે, ટેસ્ટ ત્યાં જઈને કરાવી લ્યો, સૌથી વધારે આ રોગના સાધનો ત્યાં વધારે સારા છે. હોસ્પિટલમાં જવાની કેટલી હોશ આવે ટેસ્ટ કરાવવા માટે. ગભરાટ છૂટે છે જીવને. અહીંયા એક એથી ઉલટી વાત લીધી છે. આ એક સામાન્ય પરિસ્થિતિ છે સંસારી જીવની. અહીંયા એથી એક બીજી આશ્ચર્ય પમાડે એવી વાત છે. કે સાતા કરતા પણ અસાતાનો ઉદય થાય, આવે ઉદય થઈ જાય, અસાતાનું દુઃખ અનુભવાય, અને એ અનુભવ પ્રાપ્ત થવાના કેમ આ દુઃખ ઉત્પન્ન થયું, મને શા માટે આવો રોગ, બીજાને નહીં ને મને શું કરવા થયો, આ એક પ્રશ્ન થાય છે. કેમ કે બીજા તો એ જ હાંડલામાંથી બીજા ઘરના માણસો ખાય છે, એક જ રસોડામાં જમનારા માણસને એકને રોગ થાય ને એકને નિરોગતા થાય. મૂળ કારણને જો તપાસવા જાય છે એવા જે મહાપુરુષો છે, જેને મૂળ કારણની શોધ કરવા ગયા, એવા પુરુષોને એક જુદી જાતની વિલક્ષણ, એટલે જુદી જ જાતની, સાવ જગતના જીવોને થાય એના કરતા જુદી જાતની સ્વાનંદ આશ્ચર્યકારી વૃત્તિ ઉદ્ભવતી. અરે આ કારણને શોધવા માટે તો આ ઉદય આવે ત્યારે જ એ કારણને શોધવું જોઈએ ખરેખર, ક્યાં કેમ થાય છે, શું કરવા આવું થયું, આ શું ચીજ છે, ખરેખર દુઃખદાયક છે કે દુઃખદાયક છે એવી મારી ભ્રાંતિ ને કલ્પના છે, આ એક સમજવા જેવો વિષય છે. જીવને શરીરમાં મમત્વ થયું તેનું દુઃખ છે. જ્ઞાની પુરુષો એમ કહે છે કે ખરેખર શરીરની અસાતાનો દુઃખ જીવને નથી, ખરેખર શરીરની પીડા અને અસાતાનો દુઃખ જીવને નથી, કેમ કે એ શરીરની પર્યાય છે, જીવની પર્યાય નથી. જીવની પર્યાયનું દુઃખ જીવને છે, અસાતાની પીડાનું દુઃખ જીવને નથી. આ વસ્તુ સ્થિતિ તો આ છે, પણ એ પીડા ને એ શરીર મારું છે, મને થયેલું છે, એવી જે જીવની પર્યાય તે દુઃખદાયક છે, તે દુઃખને ઉત્પન્ન કરે છે. પણ એવું ભિન્નપણાનું અનુભવ જ્ઞાન જ્યાં સુધી ઉત્પન્ન થતું નથી ત્યાં સુધી જીવને શરીરની પીડા આત્મામાં વેદાય છે, આત્મામાં નહીં હોવા છતાં દેહપદમાં જીવની ભ્રાંતિ થાય છે, દેહપદમાં જીવપદ જણાય છે, પણ ખરેખર દેહમાં જીવ છે નહીં. અત્યારે પણ દેહમાં જીવ નથી, જીવ જીવમાં છે ને શરીર શરીરમાં છે, શરીરની અવસ્થા શરીરને થાય છે ને જીવની અવસ્થા જીવને થાય છે, પરંતુ એ બંનેની ભિન્નતાનું અજ્ઞાન હોવાને લીધે અને એ બંનેની અભિન્નતાનું જેને જ્ઞાન ન કહેવાય પણ ભ્રાંતિ કહેવાય, કેમ કે એ વસ્તુ સ્થિતિ નથી, એવો અધ્યાસિક પરિણામ હોવાથી જીવને એનું દુઃખ થાય છે. વિચારવા યોગ્ય વિષય એ છે કે જ્યારે કોઈ પણ માણસને શરીરની પીડા થાય ત્યારે ત્યાંથી ઉપયોગને છોડાવવો મુશ્કેલ પડે. બીજા બીજા પ્રકારના અનેક દુઃખ છે જગતમાં, એ દુઃખને ભૂલાવવા માટે લૌકિક માણસોએ પણ ઘણી યુક્તિ પ્રયુક્તિ શોધી કાઢી છે. એક દ્રષ્ટાંત લઈએ કે કોઈના ઘરમાં મૃત્યુ થાય છે ત્યારે બધા શોકમાં ડૂબી જાય છે, ત્યારે ફલાણા ફલાણા આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, એનું મરણ થઈ ગયું, એ મરી ગયા, એ શબ્દ જ દુઃખદાયક છે. તો પણ તેરમાના દિવસે એને ભૂલવા માટે બધા સગાવાલા ભેગા થઈને મિષ્ટાન ખાય, શું કરે છે, શું કરવા આ પદ્ધતિ ગોઠવી લૌકિક માણસો દુઃખને ભૂલાવવા માટે, કે તેરમાના દિવસે મિષ્ટાન ખાધું હોય એટલે ત્યાર પછીના કોઈ પણ દિવસે મિષ્ટાન ખાવામાં વાંધો નહીં અને દુઃખને ભૂલવામાં વાંધો નહીં. કેમ કે એમાંથી એને સુખ મળે છે. મૃત્યુના દુઃખને ભૂલવા માટે પણ યુક્તિ પ્રયુક્તિ છે, બીજા પણ દુઃખોને ભૂલવા માટેના અનેક ઉપાયો છે. દુઃખના અવસર દાડા એમ કહેવત થઈ ગઈ. પણ પીડા ઉપડી હોય ત્યારે ઉપયોગ ક્યાંથી છોડાવી શકાતો નથી. અને જીવને વેદે છૂટકો ભોગવે છૂટકો, આવી એક અનિવાર્ય દુઃખ ભોગવવાની પરિસ્થિતિનો ઉપાય, કે એ પરિસ્થિતિમાં પણ દુઃખ ન ભોગવવું હોય તો શું કરવું જોઈએ, એવો ઉપાય મહાન પુરુષોએ શોધ્યો છે. અને જ્યારે એ ઉપાય એમણે શોધ્યો ત્યારે એક વિચિત્ર વૃત્તિ, વિલક્ષણ વૃત્તિ એમને ઉદ્ભવી કે અરે સાતાકર્ષાતા અસાતાનો ઉદય પ્રાપ્ત થાય અને તેમાં પણ તીવ્રપણે તે અસાતાનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે તેમનું વીર્ય નામ પુરુષાર્થ છે એ વિશેષપણે જાગ્રત થવામાં લાગ્યો. એટલે કે અસાતાના ઉદયથી આત્માર્થી જીવ કે જ્ઞાની પુરુષ કદી ગભરાતા નથી. એટલા માટે ગભરાતા નથી કે એક એવો ઉદય પ્રસંગ છે કે જ્યાં દેહથી આત્માની ભિન્નતાના પ્રયોગ કરવાની પ્રયોગશાળાનો ત્યાં લાભ થાય છે. પ્રયોગ તો પ્રયોગશાળા હોય ત્યાં થઈ શકે ને, પ્રયોગશાળા ન મળે તો પ્રયોગ ક્યાં જઈને કરવો? તો કે અસાતા આવી તો કે બહુ સારું થયું, આવવા દો એને, જેટલી જોરથી આવે એટલી જોરથી આવવા દો. આ વખતે હું એ દેહથી ભિન્નતાનો યથાર્થ પ્રયોગ મારા પુરુષાર્થને ઉપાડીને કરવા માંગુ છું. એટલા માટે સત્શાસ્ત્રોમાં તો મૃત્યુ વખતે જે તીવ્ર અસાતા હોય છે એ તીવ્ર અસાતાના મૃત્યુના પ્રસંગને મૃત્યુ મહોત્સવ તરીકે બિરદાવવામાં આવ્યો છે. મહોત્સવ વખતે ખુશી થાય ને, ઉત્સવમાં તો ખુશીનો દિવસ છે એ તો. આ જન્મોત્સવ લ્યો, કાલે આપણો ઉત્સવનો દિવસ છે, કૃપાલુ દેવના જન્મોત્સવનો દિવસ છે, ખુશીનો દિવસ છે. જ્ઞાનીઓને મૃત્યુ પણ મહોત્સવનો દિવસ છે, કેમ કે એ વખતે વેદના વધે છે, પ્રાણ છૂટે છે ત્યારે કોઈ પણ જીવને વેદનાનો તીવ્ર ઉદય આવે છે અસાતાનો. અને જ્ઞાની પુરુષો એ વખતે વિશેષ પુરુષાર્થ કરે છે. કેટલાક જ્ઞાનીઓ તો એવા છે કે મૃત્યુ કાળે જે તીવ્ર અસાતાનો ઉદય થાય ત્યારે નિર્વિકલ્પ દશામાં દેહ ત્યાગ કરે છે. કેટલો પુરુષાર્થ કરે? સ્વવિકલ્પ દશાને ઉલ્લંઘન કરીને નિર્વિકલ્પ દશામાં આવીને દેહ ત્યાગ કરે એટલો પુરુષાર્થ ફરવે અંદરથી. અને એ વખતે કર્મની નિર્જરા ઢગલા બંધ થાય છે. કેટલી નિર્જરા થાય? જો અસાતા અને તીવ્ર અસાતામાં આત્મિક પુરુષાર્થ પ્રગટ કરવામાં આવે, આત્મિક પુરુષાર્થને વિશેષપણે જાગૃત થાય, એ સહજ યોગ્યતાનો વિષય છે, તો એ વખતે નિર્જરા પણ સૌથી વિશેષ થાય છે. જેમ સિઝનમાં સૌથી કમાણી વધારે થાય, એ સૌથી કમાવાનો વધારે કમાવાનો અવસર આ પ્રસંગ છે. અને તેથી એને મહોત્સવ એવું નામ દેવામાં આવ્યું છે. અહીંયા પણ એવી જ કોઈ વાત કૃપાળુ દેવે રજૂ કરી છે કે સાતા કરતા અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, કરવું પડે નહીં, તેમનો પુરુષાર્થ તીવ્રપણે જાગ્રત થઈ જતો, આ જેને દુઃખથી છૂટવાનો ઉપાય શોધ્યો એને દુઃખના સમયમાં જ દુઃખ ટાળવાનો પુરુષાર્થ કરેલો છે. શું વાત લીધી છે? કે એવું દુઃખ ન આવે ત્યારે હું એનો માર્ગ શોધીને પુરુષાર્થ કરું એમ નહીં, એવી પીડા ઉત્પન્ન થાય ત્યારે જ એનો હું પ્રયોગ કરે અને એ પીડાના કાળમાં જ હું પીડાથી ભિન્ન થાવ. જ્ઞાની પુરુષો શરીરની અસાતા વેદનાની પીડા વખતે સુખી થતા થતા, ક્યાં દુખી થતા થતા નહીં પરંતુ સુખી થતા થતા એ પીડાને ભિન્ન રહીને માત્ર જાણે છે, એ જ્ઞાનનું ભિન્ન જ્ઞેય તરીકે જણાય છે કે પીડા કેટલી વર્તી ચાલી રહી છે, શરીરની પીડા શરીરમાં કેટલી થઈ રહી છે એનું જ્ઞાન થાય છે. એનું દુઃખ નથી થતું પણ પોતાને ભિન્નપણામાં એનું સુખ થાય છે, આત્મામાંથી ઉત્પન્ન થતું એ આત્માનું સુખ છે. આવી શારીરિક અસાતાની વેદનાની પ્રતિકૂળતા પણ જેને દુઃખ નથી, મૃત્યુનો પ્રસંગ પણ જેને દુઃખ નથી, એને જગતમાં બીજા કયા સંયોગ વિયોગ દુઃખ પ્રાપ્ત કરાવી શકે કે એને કોઈ પ્રસંગનું દુઃખ થવાનો પ્રશ્ન જ નથી. એવો ઉપાય જે વિચારવાન પુરુષોએ શોધ્યો તેને અહીંયા મહત પુરુષ મહાન પુરુષ કહેવામાં આવ્યા છે, એ એમની મહાનતા છે. તેમનો પુરુષાર્થ વિશેષપણે સહજ જાગૃત થતો કરવો પડે નહીં. આ બાજુ જેમ જેમ અસાતા તીવ્ર થાય તેમ તેમ અહીંયા પુરુષાર્થ પણ તીવ્ર થાય, બહુ સ્વાભાવિક છે, યોગ્યતામાં એ ઘણું સ્વાભાવિક છે. જેમ કોઈને ખબર પડે કે વાવાઝોડું આવવાનું છે અને આપણે કોઈ એવી જગ્યાએ ચાલીએ છીએ કે જો પગ આગો પાછો પડી જાય, જેમ કે કોઈ ડુંગરામાં કેડીમાં ચાલતા હોય તો ખીણમાં પડી જવાય, તો એ વખતે જે કાંઈ પકડી રાખવાનું સાધન મળે, કોઈ ઝાડ મળે, કોઈ થાંભલો મળે, કાંઈ કોઈ પથ્થર મળે, શિલા મળે, તો સહજપણે એને જોરથી પકડી રાખવું એ શીખડાવવું પડે, બાળકને પણ ન શીખડાવવું પડે. 5 વર્ષનું બાળક બજારમાં માતાની સાથે ચાલતું હોય, સાડલાનો છેડો ચાલીને ચાલે, એમાં ગડબી વધી જાય, ગીરદી મજબૂતપણે પકડી રાખે કે ક્યાંક મને કોકનો હડસો લવાગીને છૂટો પડી જઈશ તો હું ખોવાઈ જઈશ. બાળકને પણ સહજપણે પકડ આવે છે કે હું જોરથી ખાડલાનો છેડો પકડી રાખું. એમ જેને અંતર પુરુષાર્થની ગતિ અને સૂઝ આવી ગઈ છે એને બહારના પ્રતિકૂળતાના પ્રસંગોએ તે પુરુષાર્થ સહજપણે વૃદ્ધિગત થવા લાગે છે. જેમ આ બાજુ પ્રતિકૂળતા એ પુરુષ પરિણામને વિચલિત કરે એવા પ્રસંગો છે, અસાતા અને બીજા પ્રતિકૂળ પ્રસંગો પરિણામોને વિચલિત કરે એવા પ્રસંગો છે, એ પ્રસંગોનો ખ્યાલ આવતા જ યોગ્યતાવાન આત્માર્થી મુમુક્ષુજી હોય અથવા જ્ઞાની પુરુષ હોય ત્યારે વિશેષ પુરુષાર્થને પ્રગટ કરીને વિર્યોલ્લાસમાં આવીને તે સુણીને પોતાના આત્મકલ્યાણનો અધિક આત્મકલ્યાણ થવાનો પ્રસંગ સમજે છે, એનાથી દુઃખ પામતા નથી. એ પ્રસંગો ન આવે એની અનિચ્છાને એ પ્રગટ કરતા નથી, એવી અનિચ્છા કરતા નથી, ઉલટાનો તે સમય અધિક કલ્યાણકારી એમને સમજાણો. આમ જેને દુઃખથી મુક્ત થવું છે એવા વિચારવાન જીવોએ દુઃખના પ્રસંગોને આવકાર્યા છે, પણ દુઃખના પ્રસંગોથી ડરીને એ ભાગ્યા નથી. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદી આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપસંગને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. એક વિશેષ સ્પષ્ટીકરણ આપ્યું છે કે જ્ઞાની પુરુષ પણ દવા ઔષધ લે છે, તો એ કેવી રીતે લેતા હશે? તો પછી શા માટે લેતા હશે? કઈ પરિસ્થિતિમાં લેતા હશે? એનું સ્પષ્ટીકરણ આપ્યું છે. કેમ કે આવી વાત છે ત્યારે કેટલાકને શંકા પડે કે અમે તો મોટા મોટા મહાન જ્ઞાનીઓને દવા લેતા જોયા છે, ઔષધિ ખાતાને શરીરની વસાતા મટાડવાનો ઉપચાર કરતા જોયા છે, એ કેમ કરતા હશે, કેવી રીતે કરતા હશે? એનું અંદરની પરિસ્થિતિને સ્પષ્ટ કરતો આ સ્પષ્ટીકરણ છે કે કેટલાક કારણ વિશેષની યોગે, કારણ વિશેષો એવા હોય છે કે એમને પોતાની દેહ ઉપર મમત્વ હોતું નથી, પણ તેમના દેહ ઉપર બીજાને મમત્વ હોય છે. એક તેમના કુટુંબીજનો હોય છે અને બીજા તેના ભક્તજનો હોય છે. કે જે દેહના તંદુરસ્તીને કારણે તેમના નિમિત્તે તેમની વાણી આદિનો આત્મલાભ લેવા ઈચ્છતા હોય છે, એવા કેટલાક કારણ વિશેષના યોગે એટલે એવા સંયોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધાદિ. જે ઔષધિ વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય, ગમે તેવો ઔષધ ન લઈએ, એને એમ કે તમે કંદમૂળ લઈ લ્યો તો ન લઈએ, આ ફલાણા પ્રાણીના માંથી બનાવેલી ફલાણી ઔષધિ છે તો એ ન લેવાય. વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય નિર્દોષ ઔષધ, આત્મમર્યાદામાં રહીને, જેમાં આત્માના સ્વભાવમાં રહેવાની એમની મર્યાદા છે, એ સ્વભાવ ભાવ છોડીને કેવળ વિભાવ ભાવમાં રાગમાં આવીને પણ એ ઔષધ ગ્રહણ કરતા નથી, એવી આત્મમર્યાદામાં રહીને તેઓ ગ્રહણ કરતા. પરંતુ મુખ્યપણે તે પરમ ઉપસંગને સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા, અને તે કાળમાં પણ, તે વખતે પણ પોતાના જે સ્વરૂપમાં વિશેષપણે પુરુષાર્થથી શાંત થવું, ઉપસંગ થવું, એ જ પોતાના આત્માની તંદુરસ્તીનું સર્વોત્કૃષ્ટ ઔષધ છે. એની ઉપાસના કરતા કરતા, ઉપાસતા એ ઔષધાદિનું ગ્રહણ ઉપરોક્ત મર્યાદામાં લેવામાં આવે છે, ત્યારે તેને દોષ ગણીને અન્યાય કરવો જોઈએ નહીં. એટલી વાતનું સ્પષ્ટીકરણ એ આપી દીધું છે. કેમ કે જ્ઞાની પણ ક્યારેક ઉપચાર કરતા હોય એવું બહારથી જોવામાં આવે છે. આ એક પ્રાસંગિક વનમાળીદાસ જેવા સુપાત્ર મુમુક્ષુ જીવને અશાતાનો ઉદય આવ્યો છે ત્યારે પ્રાસંગિક ઉપદેશ કર્યો છે, અને એ કોઈ પણ મુમુક્ષુ જીવ માટે અત્યંત પ્રેરણાદાયક છે એવો વિષય અહીંયા લીધો છે. હવે પછી એના શેષ અંશમાં જે સ્વરૂપ પ્રાપ્તિની વિધિ છે એ વિધિનું બહુ સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે, એ આવતીકાલના સવારના સ્વાધ્યાયમાં લઈશ. સમય પૂરો થયો છે.